એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. અમે અહીં આજના મહત્વના વિચારો અને પુસ્તકોની એમ કે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે છીએ, જેથી આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ.
નમસ્કાર અને આજે આપણે એક ખરેખર અગત્યના વિષય પર વાત કરવાના છીએ. સિમ્સન એલ ગાર્ફિંકલનું પુસ્તક છે ડિફરન્શિયલ પ્રાઇવસી. આપણે બધા ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ, બરાબર? ડેટા તો સતત બને છે, વપરાય છે.
હા, એ તો છે જ.
પણ આ બધામાં વ્યક્તિગત ગોપનીયતાનું શું? એ કેવી રીતે જાળવવી, એ મોટો સવાલ છે.
સાચી વાત. રોજ સાંભળીએ છીએ કે આપણો ડેટા ક્યાંક ને ક્યાંક ભેગો થાય છે, પણ એ કેટલો સુરક્ષિત છે? પેલી જૂની રીતો હતી, નામ કાઢી નાખો, સરનામું કાઢી નાખો.
હા, અનામીકરણ જેને કહેતા.
પણ એ હવે પૂરતી નથી રહી એમ લાગે છે. આ પુસ્તક કંઈક નવું કહે છે. ડિફરન્શિયલ પ્રાઇવસી, ટૂંકમાં ડીપી. એનો મુખ્ય હેતુ એ જ છે ને કે ડેટા વાપરી પણ શકાય અને ગોપનીયતા પણ જળવાય, એ બે વચ્ચે મેળ બેસાડવાનો.
બરાબર. અને આ કંઈ ખાલી ટેકનિકલ વાત નથી હો, એની સીધી અસર આપણા સમાજ પર, આપણી નીતિઓ પર, આપણા રોજિંદા જીવન પર પડે છે. પુસ્તક સમજાવે છે કે આ ડીપી જે છે એ કઈ રીતે ડેટા એનાલિસિસની દુનિયામાં પ્રાઇવેસી માટે એક સ્ટેન્ડર્ડ, એક ભરોસાપાત્ર માપદંડ બની શકે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી. સિમ્સન એલ ગાર્ફિંગલ કોણ છે આ વ્યક્તિ? એમની એવી તે શું ખાસિયત છે કે તેઓ આ વિષય પર લખવા માટે આટલા યોગ્ય ગણાય?
એમની પ્રોફાઇલ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, એ ખાલી કોઈ એકેડેમિક રિસર્ચર નથી. MIT-માંથી કમ્પ્યુટર સાયન્સમાં PhD તો છે જ, અને ડિજિટલ ફોરેન્સિક્સમાં શરૂઆતનું બહુ પાયાનું કામ એમણે કર્યું છે.
ઓહો, સરકારી સેવા! એટલે કે આ બધા સિદ્ધાંતો તેમણે ખાલી થિયરીમાં નથી રાખ્યા, પ્રેક્ટિકલી પણ કામ કર્યું છે.
બિલકુલ, એ જ એમની સૌથી મોટી વાત છે. એમણે ડિફરન્શિયલ પ્રાઇવસીના સિદ્ધાંતને વાસ્તવિક દુનિયામાં લાગુ કર્યો છે, અને એ પણ બહુ મોટા સ્કેલ પર. US સેન્સસ બ્યુરોમાં એ સિનિયર કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા.
અચ્છા, સેન્સસ બ્યુરોમાં?
હા, અને ત્યાં એમણે 2020ની જે વસ્તી ગણતરી હતી ને એના માટે ડિફરન્શિયલ પ્રાઇવસી સિસ્ટમ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તમે વિચારો, 33 કરોડ અમેરિકનોના ડેટાની વાત છે. એ ડેટાની ગોપનીયતા જાળવવાની જવાબદારી.
વાહ, 33 કરોડ!
એટલે આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ ન કહેવાય. આ અનુભવને કારણે એમને ખબર છે કે સિદ્ધાંત અને વ્યવહારુ અમલીકરણ વચ્ચે કેવા પડકારો આવે છે.
ખરેખર પ્રભાવશાળી. એટલે એમને ખાલી થિયરીની ખબર નથી, પણ જમીન પર એને ઉતારવામાં શું શું મુશ્કેલીઓ આવે એની પણ પૂરી સમજ છે. અને તમે કહ્યું એમ, NIST જેવી સંસ્થાઓમાં પણ કામ કર્યું છે અને ડઝન ઉપર પુસ્તકો લખ્યા છે.
બરાબર. આ બધું જ એમને ડીપી જેવા અઘરા લાગતા વિષય પર એક ઓથોરિટી સાથે વાત કરવા સક્ષમ બનાવે છે. હા, એ કહેવું પણ જરૂરી છે કે ડીપીનો જે મૂળ વિચાર છે, પેલો ગાણિતિક ખ્યાલ, એ 2006માં સિન્થિયા ડ્વોક લવલા કમ્પ્યુટર વૈજ્ઞાનિકે આપેલો. ગાર્ફિંકલનું કામ એ પાયાના વિચારને પ્રેક્ટિકલ એપ્લિકેશન સાથે જોડે છે, અને આ પુસ્તકનો મુખ્ય હેતુ પણ એ જ છે.
તો આખા પુસ્તકનું નિચોડ શું છે? એ કઈ મુખ્ય વાત કહેવા માંગે છે? કઈ સમસ્યાનું સમાધાન આપે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે એ એમ કહે છે કે ડેટાને અનામી બનાવવાની જે જૂની રીતો છે ને, જેમ કે નામ કાઢી નાખ્યું, સરનામું હટાવી દીધું.
હા, જે આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે બસ આટલું જ પૂરતું છે.
હા, એ હવે ભરોસાપાત્ર નથી. એ ખાલી સુરક્ષાનો એક આભાસ, એક ભ્રમ ઊભો કરે છે. કારણ કે અલગ અલગ ડેટા સેટને જોડીને લિંકેજ અટેક કે પુનઃ ઓળખ હુમલા દ્વારા વ્યક્તિને પાછી ઓળખી શકાય છે. એટલે ગાર્ફિંકલ ભારપૂર્વક કહે છે કે ડિફરન્શિયલ પ્રાઇવસી એટલે કે ડીપી એ ગોપનીયતા માટે નવો ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, સુવર્ણ માપદંડ. એનો મૂળ હેતુ ડેટા પ્રાઇવસી માટે એક મજબૂત મેથેમેટિકલ એટલે કે ગાણિતિક આધાર આપવાનો છે.
સુવર્ણ માપદંડ એ કઈ રીતે? મતલબ આ નવો રસ્તો જૂના કરતા કઈ રીતે જુદો પડે છે? એનું મુખ્ય કામ શું છે?
જો ડીપી શું કરે છે કે સીધા ડેટાને નથી છુપાવતું. એના બદલે ડેટા પર જે પણ વિશ્લેષણ થાય, જે પણ પ્રશ્નો પૂછાય, એના પરિણામોને એવી રીતે રજૂ કરે છે કે કોઈ એક વ્યક્તિ વિશેની માહિતી બહાર ન આવે.
અચ્છા, પરિણામો પર ફોકસ છે.
હા, એનો મૂળ સિદ્ધાંત એક ગેરંટી છે. કોઈ પણ એનાલિસિસનું પરિણામ લગભગ સરખું જ રહેશે, ભલે એમાં કોઈ એક વ્યક્તિનો ડેટા ઉમેરીએ કે કાઢી નાખીએ. આ ગેરંટી જ વ્યક્તિની ઓળખ છતી થતી રોકે છે. આ એનું મુખ્ય કાર્ય છે.
સમજાયું. એટલે કે એ પરિણામ જોઈને કોઈ કહી ન શકે કે હું કે તમે એ ડેટા સેટમાં હતા કે નહીં. આ તો પેલી પ્રાઇવસી વર્સિસ યુટિલિટીની વાત થઈ, નહીં ગોપનીયતા અને ઉપયોગિતા વચ્ચેનો સંઘર્ષ.
બરાબર. એ જ સમસ્યાનો ઉકેલ આપવાનો ડીપી પ્રયાસ કરે છે, જેથી સંસ્થાઓ, સરકારો વગેરે સમુદાયના વલણો વિશે શીખી શકે, પણ કોઈ એક વ્યક્તિની અંગત માહિતી સુરક્ષિત રહે. અને પુસ્તકનો મુખ્ય હેતુ આ ડીપીના જે શૈક્ષણિક સિદ્ધાંતો છે અને જે લોકો ખરેખર ડેટા સાથે કામ કરે છે, ડેટા સાયન્ટિસ્ટ, પોલિસી મેકર્સ, એન્જિનિયર્સ, એમની જે પ્રેક્ટિકલ જરૂરિયાતો છે, એ બે વચ્ચે એક પુલ બનાવવાનો છે. આ પુસ્તક આમ સામાન્ય વાચક માટે કદાચ ન હોય, પણ જે લોકો ડેટા પ્રાઇવસીના પડકારને ગંભીરતાથી લે છે અને એના મજબૂત ઉકેલો શોધી રહ્યા છે, એમના માટે છે. એ એમને ડીપી સમજવામાં, એને લાગુ કરવામાં અને એના વિશે સમજી વિચારીને નિર્ણયો લેવામાં મદદ કરે છે.
સરસ. તો ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા જઈએ. એ કયા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકે છે અને ગોપનીયતાની જે સમસ્યા છે એને કઈ રીતે રજૂ કરે છે?
પુસ્તકની શરૂઆત જ ત્યાંથી થાય છે કે શા માટે પેલી જૂની પરંપરાગત પ્રાઇવસી પદ્ધતિઓ નિષ્ફળ ગઈ છે. ગાર્ફિંકલ પેલો અનામીકરણનો ભ્રમ તોડવા પર બહુ ભાર મૂકે છે.
હા, એ બહુ જરૂરી છે.
એ કેટલાક ચોંકાવનારા ઉદાહરણો પણ આપે છે, જેમ કે 1990ના દાયકામાં મેસેચ્યુસેટ્સમાં શું થયું. ત્યાં રાજ્ય સરકારે કર્મચારીઓના અનામી મેડિકલ રેકોર્ડ્સ જાહેર કર્યા.
નામ સરનામું કાઢીને?
હા, પણ એક વિદ્યાર્થીની હતી. એમણે શું કર્યું, એમણે એ ડેટાને જાહેર વોટર લિસ્ટ સાથે સરખાવ્યો અને એના પરથી તત્કાલીન ગવર્નરના મેડિકલ રેકોર્ડ શોધી કાઢ્યા.
શું વાત કરો છો?
હા, આ બતાવે છે કે આ અનામી ડેટા કેટલો જોખમી હોઈ શકે છે. એ પદ્ધતિઓ પોતાના મુખ્ય ઉદ્દેશ્યમાં જ નિષ્ફળ જાય છે.
ખરું. અને પેલું AOL સર્ચ ડેટા લીક અને નેટફ્લિક્સ પ્રાઇસવાળું પણ યાદ છે. લાખો લોકોનો અનામી ડેટા હતો, પણ રિસર્ચરોએ એમાંથી લોકોને ઓળખી કાઢ્યા હતા.
બરાબર.
એટલે સ્પષ્ટ છે કે અલગ અલગ ડેટાસેટ ભેગા કરીને લિંકેજ અટેકથી વ્યક્તિને ઓળખી શકાય છે. ખાલી નામ હટાવવું પૂરતું નથી.
બિલકુલ. અને આ નિષ્ફળતાના બેકગ્રાઉન્ડમાં જ પુસ્તક ડિફરન્શિયલ પ્રાઇવસીનો પરિચય કરાવે છે. એનું મુખ્ય વચન શું છે? અવિભાજ્યતા. અંગ્રેજીમાં ઇનડિસ્ટિંગ્વિશેબિલિટી.
અવિભાજ્યતા, એનો શું મતલબ?
સરળી ભાષામાં કહું તો, સિસ્ટમ જે પણ આઉટપુટ આપે, જે પણ પરિણામ જાહેર કરે, એ જોઈને કોઈ કહી ન શકે કે તમારો ડેટા એ વિશ્લેષણમાં હતો કે નહીં. તમારી હાજરી કે ગેરહાજરી એ છુપાઈ જાય. આ એનું મુખ્ય કામ છે.
અચ્છા.
અને આ ગેરંટી કેટલે મજબૂત છે એ માપવા માટે બે મુખ્ય પેરામીટર્સ છે, એપ્સિલોન એપ્સાયલોન એપ્સિલોન અને ડેલ્ટા ડેલ્ટા.
એપ્સિલોન એપ્સાયલોન આ શબ્દ વારે વારે આવે છે, થોડો ટેકનિકલ લાગે છે. એનો અર્થ અને ગોપનીયતા સાથે શું લેવા દેવા?
હા, એપ્સિલોન એપ્સાયલોનને સામાન્ય રીતે પ્રાઇવસી લોસ, ગોપનીયતા નુકસાન અથવા વધુ પોપ્યુલરલી પ્રાઇવસી બજેટ કહે છે. એક નંબર છે જે નક્કી કરે છે કે કોઈ એક એનાલિસિસ કરવાથી કેટલી પ્રાઇવસી વપરાઈ રહી છે.
એટલે કે પ્રાઇવસીનો ખર્ચ.
હા, એમ કહી શકાય. જેટલો એપ્સિલોન નાનો, એટલી પ્રાઇવસી વધુ મજબૂત, પણ સામે છેડે પરિણામોની ચોકસાઈ કદાચ થોડી ઘટે.
એટલે ટ્રેડ ઓફ છે.
બરાબર. એપ્સિલોન એ પ્રાઇવસી અને યુટિલિટી વચ્ચેનું બેલેન્સ નક્કી કરતું એક નોબ કે ડાયલ જેવું છે. અને બીજો પેરામીટર છે ડેલ્ટા. ડેલ્ટા એ પ્રાઇવસી તૂટવાની ખૂબ જ નાની, લગભગ નૈવત સંભાવના દર્શાવે છે. આ એપ્સિલોન અને ડેલ્ટા ભેગા મળીને ડીપીની માપી શકાય તેવી ગાણિતિક ગેરંટી પૂરી પાડે છે. આ એનું મુખ્ય કાર્ય થયું.
ઓકે, તો આ ગાણિતિક ગેરંટી મળે છે કેવી રીતે? પડદા પાછળ શું ચાલે છે? કઈ રીતે આ શક્ય બને છે?
આ ગેરંટી મળે છે મિકેનિઝમ્સ દ્વારા. આ મૂળભૂત રીતે એવા અલ્ગોરિધમ્સ છે જે ડેટા પર પૂછેલા સવાલના સાચા જવાબમાં જાણી જોઈને ગણતરીપૂર્વક થોડો ઘોંઘાટ, નોઇઝ ઉમેરે છે.
ઘોંઘાટ એટલે કે ખોટી માહિતી?
ના, ખોટી નહીં, પણ રેન્ડમ, થોડો અવાજ ઉમેરવા જેવું. આ ઘોંઘાટ ઉમેરવાનો હેતુ એ છે કે કોઈ એક વ્યક્તિના ડેટાનો પ્રભાવ છુપાઈ જાય, જેથી આખા ગ્રુપની પેટર્ન તો દેખાય, પણ કોઈ એક વ્યક્તિની ચોક્કસ માહિતી ન મળે.
અચ્છા.
એટલી માટે વપરાય છે. અને બીજું છે એક્સપોનેન્શિયલ મિકેનિઝમ, જે બિનસંખ્યાત્મક જવાબો, જેમ કે કયો વિકલ્પ સૌથી વધુ લોકપ્રિય છે માટે વપરાય છે.
અને કેટલું ઘોંઘાટ ઉમેરવું એ શેના પર આધાર રાખે?
એ બે વસ્તુ પર આધાર રાખે. એક તો ક્વેરીની સેન્સિટિવિટી, એટલે કે એક વ્યક્તિનો ડેટા ઉમેરવાથી કે કાઢવાથી જવાબમાં વધુમાં વધુ કેટલો સરક પડી શકે છે, અને બીજું આપણે જે ઇપ્સિલોન પસંદ કર્યો હોય તેના પર.
અને પેલો ગોપનીયતા બજેટ ઇપ્સિલોનનો ખ્યાલ તમે કયો, એ પ્રેક્ટિકલી શું છે, એનું શું મહત્વ?
આ બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે. પુસ્તક સમજાવે છે કે પ્રાઇવેસી જે છે ને, એ એક લિમિટેડ રિસોર્સ જેવી છે, મર્યાદિત સ્ત્રોત.
અચ્છા, બજેટની જેમ.
હા, દર વખતે જ્યારે તમે ડેટા સેટ પર કોઈ સવાલ પૂછો છો, કોઈ ક્વેરી કરો છો, ત્યારે તમે કુલ ફાળવેલા પ્રાઇવેસી બજેટ એપ્સિલોનમાંથી થોડોક ભાગ ખર્ચો છો. આનો ઉદ્દેશ્ય શું, કે ડેટાનો આડેધડ અમર્યાદિત ઉપયોગ ના થાય.
જે ડેટા સંભાળે છે એમણે બહુ ધ્યાનથી નક્કી કરવું પડે કે કયા સવાલો પૂછવા, એ કેટલા જરૂરી છે અને એના માટે કેટલું બજેટ વાપરવું. આનાથી પેલો ડેથ બાય અ થાઉઝન્ડ કટ્સ જેવો હુમલો રોકી શકાય છે.
એટલે કે
કોઈ હુમલાખોર ઘણા બધા નાના નાના સવાલો પૂછીને ધીમે ધીમે વ્યક્તિગત માહિતી તારવી લે એવું ન થાય. ગોપનીયતા બજેટ આવા હુમલાઓ સામે રક્ષણ આપે છે, એનું કામ છે.
સમજાયું. પુસ્તક ડીપીના બે મુખ્ય મોડેલની પણ વાત કરે છે, કેન્દ્રીય સેન્ટ્રલ અને સ્થાનિક લોકલ. આ બેમાં શું ફરક છે અને કયું ક્યારે વાપરવું જોઈએ?
હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ફરક એ છે કે ડેટા ક્યાં સુરક્ષિત થાય છે. કેન્દ્રીય ડીપીમાં શું થાય, એક ભરોસાપાત્ર સંસ્થા હોય, જેમ કે કોઈ સરકારી એજન્સી કે મોટી કંપની, એ બધા લોકોનો કાચો ડેટા, રો ડેટા ભેગો કરે છે
પોતાના સર્વર પર.
હા, પછી એ સંસ્થા પોતાના સર્વર પર ડીપી અલ્ગોરિધમ લગાવીને ઘોંઘાટ ઉમેરે છે અને પછી જ પરિણામો બહાર પાડે છે. આનો ફાયદો એ કે પરિણામો વધુ ચોક્કસ હોઈ શકે, પણ આમાં પેલી સંસ્થા પર પૂરો ભરોસો મૂકવો પડે કે એ આપણા કાચા ડેટાનો દુરુપયોગ નહીં કરે. યુએસ સેન્સેસ આનું સારું ઉદાહરણ છે.
અને સ્થાનિક ડીપી?
સ્થાનિક ડીપીમાં પ્રાઇવેસી તમારા પોતાના ડિવાઇસ પર જ લાગુ પડે છે, ફોન પર કે કમ્પ્યુટર પર. ડેટા સેન્ટ્રલ સર્વર પર જાય એ પહેલા જ એમાં ઘોંઘાટ ઉમેરાઈ જાય છે.
ઓ, એટલે કાચો ડેટા ક્યારે બહાર જતો જ નથી.
બરાબર. એટલે કોઈ સંસ્થા પર ભરોસો રાખવાની જરૂર નથી, પ્રાઇવેસી વધુ મજબૂત. પણ આનો ગેરફાયદો એ છે કે પરિણામો ઓછા ચોક્કસ હોય છે અને કંઈક ઉપયોગી તારવવા માટે બહુ જ મોટા પ્રમાણમાં ડેટા જોઈએ. એપલ અને ગૂગલ જેવી કંપનીઓ અમુક કામ માટે, જેમ કે કયા ઇમોજી વધુ વપરાય છે એ જાણવા, સ્થાનિક ડીપી વાપરે છે.
એટલે કયું મોડલ વાપરવું એ તો જરૂરિયાત પર આધાર રાખે છે, કેટલી ચોકસાઈ જોઈએ, કેટલો ભરોસો છે વગેરે.
બરાબર. સંદર્ભ બહુ મહત્વનો છે.
પુસ્તકમાં આ સિવાય બીજા પ્રેક્ટિકલ ઉદાહરણો, જેમ કે સેન્સસ બ્યુરોની સિસ્ટમ, જેને DAS કહે છે, ટેક કંપનીઓ કેવી રીતે વાપરે છે, હેલ્થકેરમાં શું શક્યતાઓ છે, અને ડીપી માટે જે ઓપન સોર્સ ટૂલ્સ મળે છે એ બધાની પણ ચર્ચા છે, ખરું ને?
હા, પુસ્તક આ બધા પાસાઓને ડિટેલમાં કવર કરે છે. અને એ પણ ખાસ વાત છે કે લેખક ડીપીની જે મર્યાદાઓ છે, જે ટીકાઓ થાય છે, એના વિશે પણ બહુ પ્રામાણિકતાથી લખે છે.
જેમ કે શું મર્યાદાઓ છે?
જેમ કે પેલો પ્રાઇવસી યુટિલિટી ટ્રેડ ઓફ, ગોપનીયતા વધારો તો ઉપયોગીતા ઘટે. ખાસ કરીને જ્યારે નાના ગ્રુપનો અભ્યાસ કરવો હોય અથવા કોઈ દુર્લભ ઘટના વિશે જાણવું હોય, ત્યારે આ ઘોંઘાટને કારણે મુશ્કેલી પડે. બીજો મુદ્દો છે સંભવિત પક્ષપાતનો. એવું બની શકે કે ઉમેરવામાં આવતો ઘોંઘાટ અમુક લઘુમતી જૂથોના ડેટાને બીજા કરતાં વધુ અસર કરે, જેનાથી પરિણામોમાં પક્ષપાત આવી શકે.
આ તો ગંભીર વાત કહેવાય.
હા, અને સૌથી મોટો પડકાર છે પેલો એપ્સિલોન નક્કી કરવાનો. પ્રાઇવસી અને ઉપયોગીતા વચ્ચેનું સાચું બેલેન્સ કયું, એ કેવી રીતે નક્કી કરવું, આ ખાલી ટેકનિકલ સવાલ નથી, પણ એક પોલિસીનો ને નૈતિક સવાલ છે. એનો કોઈ એક જવાબ નથી જો બધે લાગુ પડે. આ મર્યાદાઓ સમજવી પણ ડીપીના જવાબદાર ઉપયોગ માટે એટલી જ જરૂરી છે.
આટલી બધી ચર્ચા પછી જો મુખ્ય સંદેશા તારવવા હોય આ પુસ્તકમાંથી, તો શું કહી શકાય, આપણને શું શીખવા મળે છે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું, જૂની રીતો હવે કામ નથી કરતી. પેલો ભ્રમ કે નામ સરનામું કાઢી નાખવાથી ડેટા સેફ થઈ ગયો એમાંથી બહાર આવવું જ પડશે. ભારતમાં પણ આધાર અને બીજા ડેટાસેટને લિંક કરવાની વાતો થાય છે, એટલે આ આપણા માટે પણ બહુ જ રેલેવન્ટ છે.
બરાબર.
બીજું, ગોપનીયતા હવે માપી શકાય છે. ડીપી પ્રાઇવેસીને ખાલી એક નિયમ કે પોલિસીમાંથી કાઢીને ચોક્કસ માપી શકાય તેવી ગાણિતિક ગેરંટી બનાવે છે. ડિજિટલ યુગમાં ભરોસો બનાવવા માટે આ બહુ જ જરૂરી છે. આ એનું મુખ્ય કામ છે.
હા, એ ક્વોન્ટિફાઈ કરે છે પ્રાઇવસીને.
ત્રીજું, સંતુલન અનિવાર્ય છે. પ્રાઇવસી અને ઉપયોગિતા વચ્ચે સમાધાન કરવું જ પડે. ડીપીએ હકીકત સ્વીકારીને એપ્સિલોન દ્વારા એને મેનેજ કરવાનું એક ટૂલ આપે છે. આ બેલેન્સ ક્યાં રાખવું એ દરેક સમાજે, દરેક એપ્લિકેશને વિચારવાનું છે.
ચોક્કસ.
ચોથું, ફોકસ વ્યક્તિ પર નહીં, સમુદાય પર છે. ડીપીનો હેતુ આખા જંગલ, સમુદાય વિશે જાણવાનો છે, કોઈ એક ઝાડ, વ્યક્તિ વિશે નહીં. આ મૂળભૂત તફાવત સામાન્ય માણસ માટે સમજવો જરૂરી છે. એ વ્યક્તિની ઓળખનું રક્ષણ કરે છે. અને પાંચમું, એક જ સાઇઝ બધાને ફિટ ન થાય. કેન્દ્રીય ડીપી વાપરવું કે સ્થાનિક ડીપી એ ચોક્કસ જરૂરિયાત, ભરોસાનું લેવલ અને ડેટા કેવો છે એના પર આધાર રાખે છે. ભારતમાં અલગ અલગ સરકારી યોજનાઓ કે પ્રાઇવેટ એપ્સ માટે કયો રસ્તો સારો એ વિચારવા જેવો પ્રશ્ન છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા હશે જે એકદમ ટૂંકમાં પણ બહુ અસરકારક રીતે કહેવાયા હોય, એવા કોઈ કોટ્સ યાદ આવે છે?
હા, ચોક્કસ. જેમ કે આ વાક્ય ડીપીનો સાર કહી દે છે. ડિફરન્શિયલ પ્રાઇવેસી એવી ગાણિતિક ગેરંટી આપે છે કે કોઈપણ વિશ્લેષણનું પરિણામ લગભગ એવું જ રહેશે, ભલે કોઈ એક વ્યક્તિનો ડેટા તેમાં હોય કે ન હોય. આ એના રક્ષણાત્મક ઉદ્દેશ્યને બરાબર સ્પષ્ટ કરે છે.
અને પેલી જૂની પદ્ધતિઓ પરનો કટાક્ષ પણ જોરદાર છે. એ માનવું કે ખાલી નામ સરનામા જેવી ઓળખ છુપાવી દેવાથી ગોપનીયતા મળી જાય એ એક ખતરનાક ભ્રમ છે. અનામીકૃત ડેટાનો સાચો અર્થ તો હજી સુધી ફરીથી ઓળખાયો નથી એવો જ થાય. આ ખરેખર વિચારવા જેવું છે.
સાચી વાત. અને ગોપનીયતા બજેટ વિશે આ વાક્ય બહુ મહત્વનું છે. ગોપનીયતા બજેટ એપ્સિલન એ ખાલી એક ટેકનિકલ પેરામીટર નથી, એ એક પોલિસી ડિસિઝન છે. એ વ્યક્તિગત ગોપનીયતા અને સમાજ માટે ડેટાની ઉપયોગિતા વચ્ચેનું મૂળભૂત સમાધાન દર્શાવે છે. એપ્સિલોન પસંદ કરવો એ ગણિત અને નૈતિકતાનો સંગમ છે.
વાહ, ગણિત અને નૈતિકતાનો સંગમ.
હા, એ બતાવે છે કે આ નિર્ણયો ખાલી ટેકનોલોજીના નથી, પણ સામાજિક અને નૈતિક પણ છે.
અને છેલ્લે પેલું રૂપક પણ મને ગમ્યું. ગોપનીયતા કઈ હા કે ના જેવી બાઇનરી વસ્તુ નથી, એ એક બજેટ છે જેને તમે સમજદારીથી વાપરી શકો અથવા બેદરકારીથી વેડફી શકો.
બરાબર. એ પ્રાઇવસીને એક મેનેજ કરી શકાય એવા રિસોર્સ તરીકે જોવામાં મદદ કરે છે, અને ડીપીએ એને મેનેજ કરવાનું એક સાધન આપે છે.
તો આ બધી થઈ સિદ્ધાંતની વાતો, પણ પ્રેક્ટિકલી આ જ્ઞાનનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે? રોજિંદા જીવનમાં આનું શું અર્થ?
ઘણો અર્થ છે. જો કોઈ સોફ્ટવેર એન્જિનિયર કે ડેટા સાયન્ટિસ્ટ હોય તો એમની જવાબદારી બને છે કે તેઓ જે સિસ્ટમ બનાવે એમાં શરૂઆતથી જ પ્રાઇવસીનો વિચાર કરે. પ્રાઇવસી બાય ડિઝાઇન જેને કહેવાય. આ પુસ્તક એમને સાચું ડીપી મોડલ પસંદ કરવામાં, જે ઓપન સોર્સ ટૂલ્સ ઉપલબ્ધ છે એ વાપરવામાં, અને પેલું પ્રાઇવસી બજેટ કેવી રીતે મેનેજ કરવું એમાં મદદ કરી શકે છે.
અને જે બિઝનેસ ચલાવે છે એમના માટે,
બિઝનેસ લીડર્સ માટે, ડીપી ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનું એક મોટું સાધન બની શકે છે. એ ખાલી વાતો નહીં, પણ ગાણિતિક પુરાવા સાથે કહી શકે કે અમે તમારા ડેટાની પ્રાઇવસીનું ધ્યાન રાખીએ છીએ. ભારતમાં હવે નવા ડેટા પ્રોટેક્શન કાયદા પણ આવી રહ્યા છે.
હા, એ પણ છે.
તો ડીપી જેવી ટેકનોલોજી એ કાયદાનું પાલન કરવામાં પણ મદદ કરી શકે, અને પ્રાઇવસીને કોમ્પિટિટિવ એડવાન્ટેજ તરીકે પણ રજૂ કરી શકે.
અને સરકારો, નીતિ ઘડનારાઓ માટે,
પોલિસી મેકર્સ માટે ડીપી પ્રાઇવસી પ્રોટેક્શન માટે એક સ્ટેન્ડર્ડ, એક માપી શકાય એવું ધોરણ પૂરું પાડે છે. તેઓ કાયદા ઘડતી વખતે આનો ઉપયોગ કરી શકે. સરકારી એજન્સીઓ લોકોની પ્રાઇવસી જાળવીને મહત્વના ડેટા, જેમ કે હેલ્થ ડેટા, વસ્તી ગણતરી, ટ્રાફિક પેટર્ન, આ બધાનું વિશ્લેષણ કરી શકે અને એના આધારે વધુ સારી યોજનાઓ બનાવી શકે.
અને મારા તમારા જેવા સામાન્ય નાગરિકો માટે શું? આપણે આ જાણીને શું કરી શકીએ?
સામાન્ય નાગરિકો તરીકે આપણું કામ છે વધુ જાગૃત બનવાનું. જ્યારે કોઈ કંપની કે એપ કહે કે અમે ડિફરન્શિયલ પ્રાઇવસી વાપરીએ છીએ, ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે એનો મતલબ શું છે, કે લોકો કદાચ ગ્રુપના ટ્રેન્ડ્સ વિશે શીખી રહ્યા છે, આપણા વિશે વ્યક્તિગત રીતે નહીં.
એ સ્પષ્ટતા મળે.
હા, આપણે જે એપ્સ વાપરીએ છીએ, જે સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, એ આપણો ડેટા કેવી રીતે વાપરે છે એ વિશે વધુ સારા સવાલો પૂછી શકીએ. આપણી પોતાની ડિજિટલ લિટરસી વધારવી એ પણ એક મહત્વનો ઉદ્દેશ્ય છે.
ખરેખર આ બહુ જ ઊંડાણવાળી અને મહત્વની ચર્ચા રહી. આ પુસ્તક અને આખી ડીપીની દુનિયામાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો ટેક અવે, સૌથી મહત્વનો બોધપાઠ કયો રહ્યો?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે આજના ડિજિટલ સમયમાં પ્રાઇવસી ખાલી કોઈ કાયદો કે પ્રોસેસ નથી, પણ એ ગાણિતિક રીતે સાબિત થઈ શકે એવી હોવી જોઈએ, પ્રૂવેબલ હોવી જોઈએ. ડીપી એ ગણિતની કઠોરતા લાવવાનું એક સાધન છે. અને બીજું, પેલી એપ્સિલોનની પસંદગી, પ્રાઇવસી કેટલી રાખવી એ ખાલી ટેકનિકલ નિર્ણય નથી, પણ એક નૈતિક અને સામાજિક નિર્ણય છે જેમાં સમાજની સામૂહિક ડાપણની જરૂર છે. આ વિચાર બહુ પાવરફુલ છે, કારણ કે એ ટેકનોલોજીને સમાજ સાથે જોડે છે.
મારા માટે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે જેને આપણે અનામી ડેટા માનીએ છીએ એ ખરેખર કેટલો ભ્રામક હોઈ શકે છે. પેલા નેટફ્લિક્સ અને એઓએલના ઉદાહરણો ખરેખર આંખ ખોલી નાખે એવા હતા. એ સ્પષ્ટ કરે છે કે જૂની રીતો પોતાનો ગોપનીયતા જાળવવાનો મૂળભૂત હેતુ સિદ્ધ નથી કરી શકતી.
સાચી વાત છે.
અને એની સામે ડીપી જે રીતે પ્રાઇવસીને એક માપી શકાય તેવી ગાણિતિક ગેરંટીમાં બદલી નાખે છે એ ખરેખર પ્રભાવશાળી છે. એક આશા આપે છે કે કદાચ આપણે ડેટાના ઉપયોગ અને વ્યક્તિગત ગોપનીયતા વચ્ચે કોઈ વધુ સારું સંતુલન શોધી શકીશું, જે આખરે ડીપીનો અંતિમ ઉદ્દેશ્ય પણ છે.
નિશંકા પડે, ડિફરન્શિયલ પ્રાઇવસી ભવિષ્ય માટે એક બહુ જ અગત્યનું ટૂલ છે. ડેટાનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય એમાં એ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. હા, એની પોતાની મર્યાદાઓ અને પડકારો છે, એ પણ સાચું. એને સમજવા અને એનો સામનો કરવો પણ એટલું જ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.